श्री वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नाम ध्येयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमः अक्षरधामाधिपतये राजाधिराजाय सर्वावतारिणे परात्पराय श्री स्वामी नारायणाय सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः सदानंद दायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णी राजाय नमो नमः साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो बालरूपाय महामनोहराय श्री घनश्याम महाराजाय नमो नमः आदि गुरुवे सद्गुरुवर्याय श्री हरि अखंड धारकाय श्री गोपालानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री नित्यानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री सुखानंद स्वामी ने प्रेमानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने च नमो नमः सद्गुरु श्री योगानंद मुनि व्याप्तानंद मुनि सद्गुरु श्री चैतन्यानंद मुनये च नमो सद्गुरु आधारानंद मुने नमो नमः सर्वधामस्त मुक्तेभ्यो नमो नमः प्रगट सर्वे साधु सर्व हरि भक्तेभ्यो नमो नमः विक्रम संवत 2069 વૈશાખ સુદ 8 શનિવાર તારીખ 18 મે 2013 વાલા ભક્તો આત્મીય અમૃત પર્વ આપણે માણી રહ્યા છીએ જે આત્મીય સભા 75 પૂર્ણ થતા આરંભાયેલો 6 દિનાત્મક એક નાનો સુખદાયી ઉત્સવ છે. વાલાવાલા મહારાજ આપણને સુખ દેવા માણકી ઘોડીને આમથી આમ દોડાવે છે જેના તમને બધાને દર્શન થાય. આપણે તો શિબિર હોય યા આત્મીય સભા યા તો કોઈ પર્વ હોય યા તો કોઈ નાનો ઉત્સવ યા તો મહા ઉત્સવ, પરંતુ ભગવાન સંભાળવાની એક વાત બરાબર પકડી રાખવી છે. કારણ કે ભગવાનને વાલા થવા માટે ભગવાનને સંભાળવા જેવું કોઈ ઉત્તમ સાધન આપણી પાસે નથી. કરોડો રૂપિયા દઈ દેશું તોય ભગવાન એવા રાજી નથી થવાના. જેવા એમને પ્રેમથી અખંડ સંભાળીએ ને ભગવાન રાજી થાય. આખા મંદિરનો વહીવટ માથે લઈને ઉપાડીએ તોય ભગવાન એવા રાજી નથી થવાના કે જેવા પ્રેમથી પરમાત્માને સંભાળ્યા કરીએ ને ભગવાન રાજી થાય. આનો મિનિંગ એવો નથી થતો કે ધન વાપરીએ ભગવાનને કંઈ રાજીપો નથી, કે મંદિરનો વહીવટ કે સેવા કરીએ ભગવાન નારાજ છે. પણ બધું જ ભગવાનને અખંડ પ્રેમથી સંભાળે સફળ થાય છે. બધું જ પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે, સારું છે, અંગ પ્રમાણે સૌએ કરવું જોઈએ. પરંતુ બધી બાબત ભગવાનમાં જોડે, ભગવાનમાં હેત કરાવે એ ખાસ જરૂરી છે. એ બાબત ખાસ જરૂરી છે. ભગવાન શ્રી હરિ આપણને અક્ષરધામમાં લઈ જવા માટે અહીંયા આવ્યા હતા અને આપણે એમની સાથે સદાયને માટે ધામમાં રહેવું છે. અને એ પરમાત્મા જરૂર આપણને એની સાથે અક્ષરધામમાં રાખશે. વાલા ભક્તો, આપણે વિવેક સતકની કથામાં આ 15મી સભા આવ્યા અને એમાં ગુણ પ્રાપ્તિ નામના વિષયમાં આપણે આગળ વધીએ. કાલે ઘણી બધી ઉપયોગી બાબતની આપણે ચર્ચા કરી છે. આંખે ઓગળી જાય એવી અમુક અમુક વાત આપણે સાંભળી છે. ગુણ પ્રાપ્તિ વિષયમાં થોડું ઘણું હજી આપણે કાંઈક વિશેષ જાણવા જેવું છે એને ચર્ચી લઈએ. એના પહેલા એક વાત કહી દઉં. કથા સંવેદના સાથે આતુરતાથી જો સાંભળીએ તો જીવન બદલે. ખાલી એક પડી ગયેલી ટેવની જેમ કથા સાંભળ્યા કરીએ અને હોય એવા ને એવા રહીએ એનો કાંઈ અર્થ નથી. મેં એકવાર કહ્યું હતું કે કથા જ્યારે શરૂ થાય, કથામાં જ્યારે બેસીએ, કથા સાંભળવાનું શરૂ કરીએ ત્યારે એવો ઠરાવ રાખીએ કે જે કાંઈ વાત આવે છે એ ખાલી મારે સાંભળી જવાની નથી, ટાઈમ પાસ નથી કરવાનો, મારે અમલમાં લેવાનું, જે આવે એ મારે આચરણમાં લેવું જ છે. આવા ઠરાવ સાથે સત્સંગ કરીએ ને તો જીવન બદલે. ઘણા કથા સાંભળે છે બહુ પણ જીવન બદલતું નથી. એનું કારણ કથા પ્રૂફ થઈ ગયા. કાચબા છાપ અગરબત્તીથી મચ્છર પ્રૂફ થઈ ગયા, ટેવાઈ ગયા. એમ ઘણા કથા ટેવાઈ ગયા. કથામાં ગમે આવે નહીં, સાંભળે બહુ પણ અસર કાંઈ નહીં. માટે કહું છું કે વેદના સાથે કથા સાંભળો, વ્યાકુળતાથી સાંભળો. કાંઈક લેવું જ છે, જીવન બદલવું જ છે અને કથામાં આવે છે એવું મારાથી કેમ ન જીવાય, આ વેદના થવી જોઈએ. વેદના થાય સારું કહેવાય. આપણા દોષો દેખાય અને એને ટાળવાની આપણા ચિત્તમાં બરાબરની બળતરા થાય, ખુમારી ચડે અને તો જ સુધારો થાય. અંદર કથા સાંભળ્યા પછી થયેલો ખળભળાટ પાછો મટી ન જવો જોઈએ. આપણે જે કચરું ઉકરડો ગાર્બેજ હળગાવ્યું હોય એ થોડું ખળગીને ઓલાઈ જાય એમાં કાંઈ ફાયદો ન થાય પૂરો. પછી આખે આખો ઉકરડો બરાબર બળીને સાફત થવો જોઈએ, તણું વધવું ન જોઈએ ખરાબીનું. એમાં કથાથી ચિનગારી હૈયામાં લાગે અને કારણ શરીરનો બગદો બધો હળગવા લાગે, હળો બધો બળવા માંડે તો એને હંકોરી હંકોરીને બાળ્યા રાખો, ચોખ્ખું કરી નાખો સાફ. એને સાવરી બચાવી હંગરીને શું કામ છે ગંદવાડાને, એ કાંઈ સુખ આપે? સાધુ હોય યા સંસારી, નર હોય યા નારી, પણ વાત અમલમાં લેજો. વાત એટલા માટે મારે કરવી પડે છે કે ઘણા માણસોને હવે આવી ગમે એવી હારી કથા થાય પણ કાંઈ અસર જ નથી થતી, ટેવાઈ ગયા. રોજ સાંભળી સાંભળીને હા હવે એમ થઈ ગયા કે આ તો બધું રોજ આમ હાલે જ છે. ઓહો હો હો, આ તો બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. પાટિયા ફાડી નાખે એવી કથા થતી હોય, જેને કથા કાંઈ અસર જ ન કરતી હોય એના માટે સમય બગાડવો ઠીક નથી. જો જેને દવા કાંઈ અસર જ ન કરતી હોય એને માટે એ દવા લાવીને ખવડાવીને ખર્ચા કરવા ઠીક ગણે? શું કથા સાંભળી નાખી કે દોહા ચોપાઈ કંઠે કરી નાખ્યા કે કોઈ પદ શીખીને ગાઈ નાખ્યા એટલે થઈ ગયો બેડો પાર? એમ આચરણમાં લેવું પડશે, જીવન બદલવું પડશે, બધી જ વાસના છોડવી પડશે, દેહભાવ છોડવો પડશે, બ્રહ્મભાવ કેળવવો પડશે અને એમાં અખંડ ભગવત પ્રેમ ભાવ પ્રગટ કરવો પડશે, ત્યારે કલ્યાણ થશે. લુખો ધંભી કપટી છે એટલે તમને એનાથી શાંતિ તો કોઈ કાળે થવાની નથી. તામાન પત્ર લખો બાપા. સાચા સત્સંગી થયા વિના શ્રીહરિ હાથમાં આવવાના નથી. સાંભળ્યું? દંભ ડોળથી દિનો નાથ પકડાતા નથી. અમને કદાચ તમે ઉલ્લુ બનાવી જશો, છેતરી જશો, ભોળા મંડળને ભોળવી જશો, કાંઈ વાંધો નહીં. અમે ભોળા છીએ પણ અમારો બાપ ભોળો નથી. હો એ અમારે ઓછી કદાચ ઉપરવાળાને પૂરેપૂરી છે. સાંભળ્યું? જેટલા ગુના કર્યા છે એનો પૂરો દંડ મળશે ને અમને ભોળવાનો પાછો ડબલ દંડ મળશે, સોડા કાઢી નાખશે. હાલો, કેવી ગુણ પ્રાપ્તિ શ્રી હરિ અને સંતોને ગમે, બસ કથા સાંભળી છે એમ કહી દો. એટલે સંતો મારી વાત ખોટી હોય જ કેજો, તમને રાજી કરવા. એટલે હા મેં તમારા બધાની કળું ગોચ રાખી ચાલો કોઈ ક્યાં તમે બરાબર આમ. હા ચાલો, કેવી ગુણ પ્રાપ્તિ શ્રી હરિ અને સંતોને ગમે. ઘણી દવા એવી હોય કે અમુક સમય સુધી અસર કરે, પછી અસર કરતી બંધ થઈ જાય. પહેલા પહેલા કથામાં બેઠા હોય ને, પહેલા પહેલા નવા નવા સત્સંગમાં આવ્યા હોય ને, બહુ અસર કરે. હવે આ કાયમ નું થયું એટલે નોર્મલ થઈ ગયું. અને જો કથા આતુરતાથી વેદના સાથે સાંભળતા હોય તો જીવન ટૂંક સમયમાં બદલી જાય, બધી કસર ખામીઓ નબળાઈ ભાગી જાય, ફેર ન પડે. પણ સાંભળવા ખાતર સાંભળે, આવવા ખાતર આવે, બેહવા ખાતર બેહે, ઢોળાય ઘણા તો ઢોળાય. હા, એનો પોતાના ઘરનો સત્સંગ ન હોય, અંતરાત્માનો અગાવાલક સંબંધીને લઈને પછી આ હું આ કરીને બેઠા હોય, કહેવાય આપણા જ. પણ હોય હાવ કોકના દેહના, ઇન્દ્રિયોના, અંધકરણના, પંચ વિષયના, સંબંધીના, ધંધાના, રૂપિયાના, જગતમાં ઉપસવાના, એના જ હોય લાગે આપણા. ભગવાનનો ક્ષેત્ર આવ્યો પણ આપણે તો ક્ષેત્ર જ ખોટું, આપણું કામ નહીં, અટવાઈ જાય. તો કેવી ગુણ પ્રાપ્તિ શ્રી હરિ અને સંતોને ગમે? જો ભાઈ, દાસ ભાવ સાથે આધ્યાત્મિક સદગુણો કેળવા હોય નિખાલસપણે, દાસ ભાવ સાથે, તો સંતોને ભગવાનને ગમે. અને સંતો ભક્તોના ઉપયોગમાં આવવા માટે જ, હા, એમના સુખને અર્થે જ કોઈ લૌકિક ગુણ શીખ્યા હોઈએ તો શ્રી હરિ અને સંતો રાજી થાય. આ તમારા બધા ગુણો લૌકિક છે. આ લૌકિક ગુણો છે, વ્યવહાર, વહીવટ, હિસાબ કિતાબ કે બીજું ત્રીજું આ તે બધું, એ માત્ર ભગવાનને આનંદ થાય, સંતો ભક્તોને આનંદ થાય એને અર્થે જ એનો યુઝ થાય, તો એ ગુણોથી ભગવાન અને સંતો રાજી થાય. કેમ છે? એને એવું ગમે છે. પણ આપણે કાંઈ પણ કરતા હોઈએ એમાં આપણું નામ આવે, આપણી ખ્યાતિ થાય, આપણી તાળીયું પડે, આપણને બધા આમ આકર્ષાઈને જોવે, વાહ વાહ થાય, એમાં રસ જો આવી ગયો તો મરી ગયા, મરી ગયા, ગઈ ભેંસ પાણીમાં. ઓ લાગે સારું, પણ મોઢામ ન જાય એવું થઈ ગયું ખારું. બોલો હવે એ થયા વગર કેમ રે, લપસ્યા વગર જીવ કેમ રે. મારા બેટાનું માન ને વખાણ ને વાહવાન કોઈ આપણો મહિમા રાખે, આપણા મેત રાખે, એ તો મારા બેટાનું એટલું બધું ગળ્યું લાગે કે ભગવાનનો મહિમાન ભગવાનમાં હેત રાખે ને એ એટલું સારું ન લાગે, આપણામાં રાખે ને સારું લાગે એટલું. એવી આપણે કજા જ છીએ. મુક્તાનંદ સ્વામીનું એક પદ છે,
શ્યામ સુંદર તમે કેમ કરી રીજો તે મુજને કહી દાખો.
જે ગુણ ગ્રહી તમને રીજાવે,
જે ગુણ ગ્રહી તમને રીજાવે,
બળ ભાગી કોઈ નારી રે,
બળ ભાગી કોઈ નારી રે,
તે ગુણ ગ્રહી હું તમને સેવું,
તે ગુણ ગ્રહી હું તમને સેવું,
નટવર કુંજ વિહારી રે, ઓ નટવર કુંજ વિહારી રે. ઓ
શ્યામ સુંદર તમે કેમ કરી લીધો,
ઓ શ્યામ સુંદર તમે કેમ કરી લીધો,
તે મુજને કહી રાખો રે વાલા,
તે મુજને કહી રાખો
વાલા, અંતર રંજ મરાખો રે
વાલા, અંતર રંજ મરાખો.
ગોપીઓ ભગવાન કૃષ્ણને પૂછે છે, તમને શું ગમે, કેમ ગમે? ત્યાં ભગવાન એમ કહે છે કે મને શુદ્ધ પ્રેમ ગમે, પ્રિયતમને માટે ખોવાઈ જાય, ખતમ થઈ જાય, બધું જ એને માટે નોસાવર કરી દે, પ્રેમ ગમે છે. રૂપ ગુણથી હું નથી રીજતો, મુજને પ્રેમ પ્યારો રે. પણ વાલા ભક્તો, આપણે અહીંયા ગુણ પ્રાપ્તિનો વિષય છે, માટે વાત એમ કરવી છે, જે ગુણ ગ્રહી તમને રીજવે બળભાગી કોઈ નારી, એ ગુણ કયો? ત્યારે મહારાજે એમ કીધું કે મારું ગમતું કરવું, એનાથી જ હું રાજી થાવ છું. લૌકિક અલૌકિક બંને માર્ગમાં આ જ નિયમ છે. બાપાનું ગમતું કરો તો બાપા રાજી થાય, બાનું ગમતું કરો તો બા રાજી થાય, પત્નીનું ગમતું કરો તો પત્ની, પતિનું ગમતું કરો તો પતિ, ભાઈનું ગમતું કરો તો ભાઈ, શેઠનું ગમતું કરો તો શેઠ, પાડોશીનું ગમતું કરો તો પાડોશી, જેનું ગમતું કરો તે રાજી થાય, અને મનનું ગમતું કરો તો મન, દેહનું ગમતું કરો તો દેહ, ઇન્દ્રિયોનું ગમતું કરો તો ઇન્દ્રિયો. હલો, કોને રાજી કરવા છે? બોલો, કોને રાજી કરવા? બધું કરીએ છીએ આપણે. શું કીધું? મનને કે ભગવાનને? ભગવાન ને રાજી કરવા બધું. હા હા હા, લાપસી ના તો સ્વાચરા કાઢી નહી. ભગવાન ને રાજી કરવા છે, ભગવાનના સંતો ને રાજી કરવા છે, તો એનું ગમતું કરો. એને શું ગમે છે, કયો ગુણ ગમે છે, કઈ રીત ગમે છે, પકડી પડો. સાગરમાં એક ચોપાઈ છે, બહુ સરસ, તુમારો ગમ તો કરના જો,
તુમારો ગમ તો કરના જો,
એહી સંત કે ગુણ હે સો,
એહી સંત કે ગુણ હે સો,
આજે એહી સંત કે ગુણ હે સો,
એહી સંત કે ગુણ હે સો,
કોણ તુમારો ગમ તો, તુમારો ગમ તો કરના દેહી,
તુમારો ગમ તો
હે ભગવાન, તમારું ગમતું કરવું એ જ સાધુનો મુખ્ય ગુણ છે. સંત થઈને ભગવાનનું ગમતું ન કરે અને બીજું ગમે એટલું કરે, વ્રત કરે, તપ કરે, જપ કરે, ઊંધે માથે થઈ જાય. હા, દુનિયા આખીમાં રખડે, હજારો સંસ્થાન મંદિરો બાંધે, કાંઈનું કાંઈ કરી નાખે, પણ તમારો ગમ તો કરના જો,
તમારો ગમ તો કરના જો,
એહી સંત કે ગુણ હે સો,
એહી સંત કે ગુણ હે સો,
ઓર સંત કે ગુણ હે જેતે,
ઓર સંત કે ગુણ હે જેતે,
જીય કુ મોહ કરાવંતે તે,
જીય કુ મોહ કરાવંતે,
આહા જીય કુ મોહ કરાવંતે તે,
જીય કુ મોહ કરાવંતે,
આજી તુમારો ગમ તો કરના જો,
તુમારો ગમ તો કરના જો,
એહી સંત કે ગુણ હે સો,
એહી સંત કે ગુણ હે સો,
એહી સંત કે ભગવાનને માનવા વાળાની તાણ છે. ગ્રહી કે ત્યાગી, બાયો કે ભાઈઓ, દેશી કે વિદેશી, ભગવાનને માનવા વાળાની તાણ છે. પરંતુ ભગવાનનું ગમતું કરવા વાળાની બહુ તાણ છે, બહુ તાણ છે. માને ભગવાનને અને ગમતું કરે મનનું, ઇન્દ્રિયોનું, દેહનું, સંબંધીનું, સ્ત્રીનું, ગમે એનું, કમાલ છે. કઠિન છે. સંતનો તો એ જ મોટો ગુણ છે, ભગવાનનું ગમતું કરે. જેવી ખબર પડે કે મારા ઠાકોરને આ નથી ગમતું, પછી એને એ કરવામાં રસ ન રહે, પછી કરે પણ એમાં રસ ન રહે. કરવું પડે તો કરે પણ રસ ન રહે. હે ભાઈ, અહીં તો યા સુધીની વાત કરી નાખી કે બીજા સંતોના ઘણા ગુણો છે, પણ એ ગુણો તો ખાલી મોહ કરાવનારા છે, જીવને મોહ કરાવનારા. સાચો ગુણ એક જ, ગોવિંદનું ગમતું કરવું, એક જ ગુણ સાચો. હે ગોપાલ સ્વામી, હે ગુણાતીતાનંદ સ્વામી, હે મુક્તાનંદ સ્વામી, જેણે એક નજર ભગવાન ઉપર જ રાખી કે હું એને ગમે છે, એને હું ગમે, એનો તાન ભગવાનને જે ગમતું હોય એ કરવામાં જ હતું. સાધુ બધા કહેતા, મારા તમને ગમતું હોય એમ કરીએ, બીજી માથાકૂટમાં અમારે પડવું નથી, તમને ગમતું એમ કરીએ, તમે જે કોઈ. પેલી બિરબલ ની ને બાદશાહ ની વાત આવે છે, સમજ્યા? બાદશાહ રીંગણા ના બહુ વખાણ કરવા માંડ્યા, બેગન જૈસી કોઈ સબ્જી નહીં, બેગન તો બેગન, બહુત બડી અચ્છી સબ્જી. એટલે બિરબલ કે બહુત બડી અચ્છી, બહુત બડી અચ્છી, હા ઉસકે સમાન કોઈ નહીં. એક દિવાળી બાદશાહ એ બહુ ઝાઝા રીંગણા ખાઈ નાખ્યા, તે જાડો થઈ ગયો, ગરમ પડ્યા, નડ્યું. બાદશાહ કે બેગન બહુ બુરી ચીજ હૈ, સાળે કી ખતરનાક ચીજ હૈ. તે બિરબલ કે એસી ખતરનાક સબ્જી ઓર કોઈ હૈ હી નહીં. એટલે બાદશાહ કેલા બિરબલ, કાલે હું રીંગણા ને વખાણ કરતો તે તું તું હારો હારી પણ ખેસડી ને વખાણે છીડ્યો હતો, અને આજ હું રીંગણા ને કાપવા માંડ્યો તો તું પાછો મારેથી ડબલ માંડ્યો કાપવા. આ હું તો કે અમે રીંગણા ના ક્યાં દાસ છી, તમારા છી. જેથી રીંગણાના વખાણ તમને ગમતા હતા તમે વખાણ કરતા, આજ રીંગણાના વખાણ કરી તમે ખીજાવ, તમે આજ તો રીંગણાની કાપીએ અમારા રાજી છો એટલે અમે કાપીએ છીએ. હે, આ વાત કરીને કોઈ સંતે કે ભક્તે કીધું કે મહારાજ અમે તો આપના દાસ છીએ બીજા કોઈના નહીં. હા, તમારું ગમતું જ કરવા સિનેમા છે, આ હું રીંગણા એ લેવા દેવા છે, તમે જેમ કહો એમ કરીએ, તમારો ગમતો કરના બસ. બસ ભગવાન ને સંતો ને એ ગમે છે કે આપણે એમનું ગમતું કરીએ, આપણું ગમતું પીડ્યું મૂકીએ, પણ એ સાચા દિલથી કરવું જોઈએ, પછી બનાવટ ન આલે. કહીએ તમે કો એમ કરવું છે ને પછી આપણને જયારે કે ત્યારે એમ થાય કે ના એમ નહી. હા, અમારે વજુ દાદા પરીખ દાદા કટોરો બહુ સારો ગાતા, રોજ મંદિરે આવડે તમને કટોરો. એટલે કયા હરિભગત ને કટોરો આવડે છે? આવો એમ છે. અરે વાહ, અરે હું વાત કરે લે ભાઈ, ગા સીધે સીધું આપડે વાજા ન વગાડતા. હા
ગુરુજી, વજો દાદા આ રાગમાં ગાતા,
આરોગ જો પ્રભુ પ્રેમ કરીને મારી વિનંતી છે ઘનશ્યામ, કટોરો ભરી લાવીશું મહારાજ.
પાકું ઈ જ, વાહ વાહ. આરોગ જો પ્રભુ મારી વિનંતી છે ઘનશ્યામ, આ તો વધુ દાદાને યાદ કર્યા, ડોહા સરસ હતા. એકતાનો મૂર્તિ સિદ્ધ કરવી, એવું વર્ષો સુધીનું એક હરખું તાન મેં બીજા કોઈમાં જોયું નથી. ફગી જાય બહુ, થોડા વર્ષે આ કરવાનું તાન ચડે ને વળી બીજે વર્ષે બીજું તાન ચડે ને વળી બે પાંચ વર્ષે હાવ ફરી ગયું ને હું હતું એ એની એને ન ખબર હોય. આપણે યાદ રાખીને કે તર થાય કે તમે પાંચ વર્ષ પહેલા પણ આમ કેતા હતા ને તો આ કેતો હતો, પણ હવે અટાણે આપણે છે ને આમ કરું છે ને તેમ કરું છું. તારી જાતનો ત્યાંથી ક્યાં નીકળ્યો?
તમારો ગમતો કરના જો,
તમારો ગમતો કરના જો,
એ હી સંત કે ગુણ હૈ સો,
એ હી સંત કે ગુણ હૈ સો,
ઓર સંત કે ગુણ હૈ જેતે,
ઓર સંત કે ગુણ હૈ જેતે,
જીય કુ મોહ કરાવન તે તે,
જીય કુ મોહ કરાવન
તે તે, તુમારો ગમ તો કરના જો,
તુમારો ગમ તો કરના જો,
એ હી સંત કે ગુણ હૈ સો,
અચ્છા કેવી ગુણ પ્રાપ્તિ શ્રી હરિ અને સંતોને ન ગમે? હોય ગુણ જ, પણ એવા ગુણો કેળવો તો સંતોને નથી ગમતું, ભગવાનને નથી ગમતું. બતાવી દો, ચાલો સાંભળજો, જે ગુણો કેળવવાથી માન જ વધે અને દાસ ભાવનો સત્યાનાશ નીકળી જાય, એવી કળા એવા ગુણ એવું ડાપણ સંતોને નહીં ગમતું, ભગવાનને નહીં ગમતું. હે ભાઈ, જે શીખે જે ભણે જેમાં આપણે બધું કળા કુશળતા વાળું જાણીને પાવરફુલ થઈ જઈએ, પણ જો આપણો દાસ ભાવ નાશ થઈ જાય તો એવા ગુણો કળા વગેરેથી પણ ભગવાન અને સંતો રાજી નથી થતા. બહુ ધ્યાન રાખવું પડે. આ ભણીએ ગણીએ શાસ્ત્રી થઈએ, પુરાણી થઈએ, વાચસ્પતિ થઈએ, આચાર્ય થઈએ, સદાનંદ આચાર્ય થઈ જઈએ, સંગીતમાં ભાઈ 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 પારંગત ગણાય, આ કોઠારીમાં ટ્રસ્ટીમાં ચેરમેનમાં બધી જેટલી કઈ પદવીઓ ગણાતી હોય એમાં આપણો નંબર વન આવે, પણ જો આપણો દાસભાવ જાય અને અભિમાન વધે તો એ બધી કળા કે સેવા કે ગુણ એનાથી ભગવાન એનાથી રાજી થતા ને સંતો એનાથી રાજી થતા, ગઈ ભેંસ પાણીમાં, કાંઈ એમ જ લેવાનું નહીં, સમજાણું. એના ઉપર મારે તમને વાત કરવી છે, પણ કેવી વાત કરવી છે, જો તમે કથારૂપ હશો ને તો જ આ વાત અસર થાય, પણ કથા પ્રૂફ હશો ને તો મારી વાત હાવ પાણીમાં જવાની. ગામ બંધિયાનું નામ સાંભળ્યું છે? ત્યાં મુળજીભાઈ ના નાના ભાઈ જેહાજી હતા. ગામ બંધિયામાં મુળજીભાઈ હતા, મૂળવાળા દરબાર, બહુ સુરવીર હતા. એના નાના ભાઈ હતા જેહાજી, બહુ સારા સત્સંગી હતા. આ જેહાજીને કોલવાડા ગામમાં પરણાવ્યા હતા. ક્યાં? કોલવાડા ગામના ફૂલીબા સાથે એના લગ્ન કરેલા. ફૂલીબા બંધિયા સાસરે આવ્યા, જેહાજી જેવા પતિને પામી અને પોતે રાજા અને સુખી એટલે શાંતિથી એ બંધિયા ગામમાં ભજન ભક્તિ અને સત્સંગ કરતા બે માણા. હવે જોજો, કોલવાડા ગામમાં સત્સંગ થયો અને ભગવાન સ્વામિનારાયણના સંતો અને શ્રી હરિના પ્રતાપે ફૂલીબાના ચારેય ભાઈ સાધુ થઈ ગયા. કેટલા? ચારેય. એમાં ભગવદાનંદ સ્વામી એકનું નામ, બીજાનું નામ નાના યોગાનંદ સ્વામી અને ત્રીજાનું નામ કપિલેશ્વરાનંદ સ્વામી અને ચોથાનું નામ શિવાનંદ સ્વામી પાડેલું. આ ચારેય ભાઈઓએ ઘર બાર છોડી દીધા, એમનામ બધું પડ્યું મૂકીને ભગવાન સ્વામિનારાયણને રસ્તે નીકળી પડ્યા. આ વાતની બંધિયા પરણાવેલા બેન ફૂલીબાને ખબર પડી કે મારા ચારેય ભાઈઓએ પ્રગટ પુરુષોત્તમને માટે ઘરબાર પરિવારને છોડી દઈ અને આત્મકલ્યાણ માટે ઝંપલાવ્યું છે. તે રૂમાડે રૂમાડે ફૂલીબાઈને અગ્નિ પ્રગટ્યો, તો હું શા હારું આ સંસારમાં પડી પડી અહીંયા હું મારે લેવાનું છું. આમ છું એને ગમતું નહોતું, ભગવાનમાં હેતનો પાર નહોતો. ફૂલીબાઈ એના પતિ જેહાજીને કીધું કે મારે સંસારમાં રહેવું નથી, મારે ગઢડે વયું જવું છે અને ભક્તિ કરી લેવી છે. અંતરનો જબરો ઉત્સાહ હતો એટલે એમનું ધાર્યું થયું અને ફૂલીબા ત્યાગી થઈને ગઢડામાં મોટીબાઈની ભેળા રહ્યા, મોટીબા વગેરે બહેનો ભેળા. પછી જેહાજીને એમ થયું કે મારા ઘરના બાઈ માણા જો આ સંસાર બંસાને ઠેબે મારીને ત્યાગી થઈ જતા હોય તો મરદ મુશાળો એમ થોડો માયામ રહું, એમ કરીને થોડુંક માનનું અંગ અને બધા વખાણ છે કે બે માણા ત્યાગી થઈ ગયા એટલે કાંઈક જરાક એનો ટેકો મળ્યો એવો બધો, અને એ ત્યાગી થઈ ગયા અને મહારાજની સેવામાં ગોઠવાઈ ગયા. મહારાજે દીક્ષા દઈ દીધી કેવળાનંદ સ્વામી નામ પાડ્યું જેહાજીનું, અને ક્ષત્રિય લીધી ટેક મૂકે નહીં, બરાબર વર્તમાન પાળી કેવળાનંદ સ્વામી મહારાજનું માંડ્યા ધ્યાન ભજન કરવા. શ્રી હરિનું ધ્યાન ભજન ને સેવા કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન થયા અને કેવળાનંદ સ્વામીને અંતર્યામી પણ આપ્યું. પરમાત્માને પામમાં નીકળે ને એને વચ્ચે આવી સિદ્ધિઓ આવે, આને બધાને છોડીને હેલું જવું પડે પણ ઘણા આમાં પડે. અંતર્યામી પણ મળ્યું તે કેવળાનંદ સ્વામી રાજી થઈ ગયા. કોકને સામું જોવે ને એના અંતરના ઘાટ જાણે. તે કો હરિભગત હો 200 કોશ દૂર હોય ને કોઈ શહેરમાં ક્યાંય, તે ન્યા આમ કરીને જોવે અત્યારે હું કરે છે. તેના ઘાટ સંકલ્પ પાછા આ બેઠા બેઠા કે મહારાજે કેવળાનંદ સ્વામીને કહેલું કે સ્વામી કોઈના અંતર જોશો નહીં. ગોપાલ સ્વામી જેવા સંતની આગળ જઈને રાજી થઈને વાત કરે કે મને તો આવું બધું પ્રાપ્ત થયું છે, મોટા સાધુ કે સ્વામી આમાં રાજી થવા જેવું નથી, સારું ગાતા વગાડતા આવડે એમાં જેમ રાજી થવા જેવું નથી ને એમ જ વચન સિદ્ધિ આવે, અંતર્યામી પણ આવે, બે ચાર રૂપ ધરી શકીએ એવી શક્તિ આવે એમાં રાજી થવા જેવું નથી, તો ઓર માયામ ભરાણાયામ સમજવું. પણ જીવને એમાં રાજીપો બહુ થાય છે. તમે જોજો આપણા સંપ્રદાયમાં કે અન્ય સંપ્રદાયમાં જગતમાં મોટા ભાગના માણસ સાધુતાથી પ્રસન્ન નથી હોતા, ઐશ્વર્ય પરચાથી પ્રસન્ન હોય છે. ગોપાલ સ્વામી જેવા સ્વામી પણ એનો મહિમા વરસાદ વરસે એમ જ ગવાય. દીકરો આપ્યો 50 વર્ષની ઉંમરે. હો મોટા સાધુ જ્યાં જ્યાં થાય ત્યાં આ રીતિ સિદ્ધિઓ અને ઐશ્વર્ય અને પરચા એ તો વાહે છે એમ, ડોબાને વાહે પોદલો નીકળે એમ થયા જ કરતું હોય. સમજ્યા, કઈ શોકેશમાં ન મૂકવાનું હોય. પણ ઓહો અમારી ભેંસે પોદલો કર્યો, આહા અમારી ભેંસ બહુ સારી. તે ભેંસ હોય ને પોદલા નો હોય, એ મોટા પુરુષ હોય ને પરચા નો હોય. શું પણ એનાથી ભેંસ પોદલો કરે છે એ ભેંસની મહત્તા નથી, ભેંસ દૂધ કરે છે એ મહત્તા છે. મોટા પુરુષ આપણને શુદ્ધ કરે છે એ એની મહત્તા છે, એ પરચા પુરુષ એ નહીં. એનાથી આપણું જીવન બદલાવવું જોઈએ. પણ આ જગતના સ્વાર્થીલા સંસારી કોક મોટા પુરુષ મળી જાય તો એની જે કાંઈ ભૌતિક ઈચ્છા હોય ને એ પૂરી કરવા હારું રખડ્યા જ કરતા હોય. જેમ હમીહાનના ઉંદરડાની શિયાળિયા નારડા કાંઈક ખોરાક મળી જાય તો પેટ ભરાય એમ જાણીને આખી રાત રખડ્યા જ કરે. એમ કહેવાતા ભગતડા અને સત્સંગીઓ છે ને આખી જિંદગી ગોત્યા જ કરે, કોક મોટા મળે ને તો આશીર્વાદ લેવાશ, બોલબાલા થઈ જાય તો વાહ વાહ. આવા જાજા જ્યાં હોય ને તમને જોવા મળે, ભટકાણ્યા જ કરે. કોઈક મોટા જો ધ્યાન ન રાખે ને તો કાંઈક થોડી ઘણી સિદ્ધિ પ્રાપ્તિ થઈ હોય ને તો હરખે હરખા ભેગા થઈને બેચારાનું બધું લૂંટી લે ને ખાડામાં નાખ્યો. જેમ કો ખારી પેટ ધન કમાઈને જતો હોય ને ચોટ ડાંકોને ખબર પડી જાય કે એની પાસે છે ઓ પડીકા ને રૂપિયા ને એમ તો વાહે થાય ગમે એમ કરીને, જે રીતે થતું હોય એ રીતે હાથ જોડી પગે લાગી ચેલા થઈ ડનડટ કરી હે હે કરી. પણ આનો જે કાંઈ છે એ બધું લૂંટીને નવરો કરીને સિદ્ધિઓ બીજીઓનો નાશ કરીને પછી એને છૂટો કરે હે હે કરી જાઓ લ્યો. આ માર્ગ આવો કઈ ગન લઈને આવે ને તરવારી ભાલા ને બોકાની બાંધીને આવે એ જ લૂંટારા છે એવું નહીં સંતો. જે તમારી પાસે કઈક ભક્તિ સત્સંગ ઐશ્વર્ય પ્રતાપ છે ને એનો લાભ લેવા જે જે અડકે પડકે ઘૂમતા હોય ને એ બોકાની વગેરેના ભાલા તરવારી વગેરેના બંદૂક વગેરેના લુચ્ચા આપડા થઈને કહેવાતા એ બધા ચોર જ છે. એને તમારો દુરુપયોગ જ કરવો છે, બીજી કાંઈ આશા નથી. આ વાત સમજી રાખજો, માફ કરજો. વૈષમ પાય ને એની પેર બોલ્યા. સાધુએ દયા ન કરાય આશીર્વાદ ન દેવાય એવું નથી કેતો, પણ લૂંટારોથી તો ખરેખરા સાવધાન રહેવાય એમ કહું છું. હરિભગત હોય, ભગવાનના ભગત હોય, ભક્તિ કરતા હોય ને બિચારા અટવાઈ જાય દુઃખી થઈ જાય તો આપણે એને માટે કાંઈક કરવું જોઈએ. હું બળ પ્રેમ ઉપદેશ છે વડ ભગવાનને પ્રાર્થના આપણા વડવાએ કર્યું છે. પરંતુ સમજાય છે ને તમને કે નહીં સમજાતું? લુચ્ચા કપટી નાલાયક હલકા જે તમને તમારું તપ લૂંટીને નવરા કરી નાખવા સારું અડખે પડખે ફરતા હોય ને એને ઓળખવા જાય, એને ઓળખવા જાય. બહુ ભોળા સાધુ આ માર્ગમાં આ રીતે છેતરાઈ ગયા છે અને બિચારાની બધી સિદ્ધિ પાણીમાં ગઈ છે. લ્યો આ સ્વામીની સિદ્ધિ મળી કેવળાનંદ સ્વામી. એ મહારાજ કે જોજો આનો દુરુપયોગ ન થઈ જાય, કોઈના અંતર જોશો માં પણ આને રહેવાય નહીં. હો હા રહેવાય ને એનું કરો. હું ઝાડવા હોય અને વાંદરાને આ ડાળેથી આ ડાળે કૂદકો માર્યા વગર રહેવાય? બોલો. ઘરમાં બે ચાર પ્રકારનો મુખવાસ હોય અને ગ્રસ્ત જમીન ઊભા થાય તો એકાદી ડબલી પકડ્યા વગર રહેવાય? નાની મોટી લાંબી ટૂંકી બે ચાર હારી ચોકલેટો ઘરમાં પડી હોય અને છોકરું એ ભાળે એને ઝાલ્યા વગર રહે? એમ સાધુ પાસે ઐશ્વર્ય આવી ગયું એટલે હખણા રહેવાય?
એ નોઈ હારું. મહારાજે ના પાડેલી ને તોય જેના ત્યાંના અંતર જોયા કરે. આ કેવડાને જોજો, આ ભગવાનને ગમતું નહોતું પણ પોતાને ગમતું. સાંભળજો, આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું ગમતું કરતા નથી. એ આવું માનીએ ભગવાનને, બધું જ ભગવાન પાસેથી આ લોકનું પરલોકનું જીવનું શરીરનું મળે ખરું આપણને, પછી ભગવાનનું જ ગમતું ન કરીએ એવું થઈ જાય. હવે કેવળાનંદને એવી ટેવ પડી કે સભા ભરાણી હોય, બધા સંતો હોય, હરિભક્તો હોય, અને મહારાજ કોક સાધુના વખાણ કરે એટલે તરત આ કેવળાનંદ એના અંતરમાં જોવે. હવે જે વખતે મહારાજ એ સાધુના વખાણ કરતા હોય એ વખતે એ સાધુને રજોગુણ કે તમોગુણને યોગ્ય કરીને કંઈક અવળા હવળા ઘાટ થતા હોય, બહુ શુદ્ધિ ન દેખાય એટલે કેવળાનંદ બેઠા બેઠા વિચારે, લ્યો મહારાજ મંડાણા વખાણ કરવા, એ ક્યાં એવા છે, હું જોઈએ એવું અંદર જઈને. મહારાજ કોઈ હરિભગતના વખાણ કરે સભામાં એટલે કેવળાનંદ તરત જ એમાં પ્રવેશ કરે. હરિભગત નું હારું મળું બધું જાણીને પછી બેઠા બેઠા વિચાર કરે, એ એવા ક્યાં છે, મહારાજ હું એના વખાણ કરતા છે. તે હરિભગત નો અભાવ આવ્યો અને મહારાજ નો આવ્યો. આ ફાયદો થયો જાણવાથી, લ્યો થઈ કમાણી. આપણે જો બધાનું બધું જાણતા હોય ને તો આજ કમાણી થાય, એટલે ન જાણતા હોય ને તો બહુ સારું રે. આમાં કઈ એવું નથી કે અંતરિયામી પણ મળે ત્યારે જ બધાનું બધું જાણીએ. ઘણા તો એવા હોય જ, લટુ પટુ કરીને ગમે એમ કરીને કોકનું કઈક જાણી જ લેવાય ને, ટેવ વાળા કહોરિયા હેઠા જ બે નહીં વલી રૂપિયા જ કરે, અહીં બે અહીં બે વલે પડે વળે, અને ગમે ગમે એમ કરીને તમારે છે ને એ કંડીઓ કાપે જ. ઘણા ને એવી ટોય હોય, જાણવું જાણવું જાણવું, અલ્યા ભાઈ હું જાણીને કામ છે, ભજન કર, જાણ્યા પછી તને ઉલટાનું બહુ તકલીફ થાય. ઘણું અજ્ઞાન પણ આપણે માટે બહુ ઉપયોગી હોય છે બાપા, પણ હવે આ સ્વામીને જાણવું, મહારાજ ના પડે તોય અંતરમાં પ્રવેશ કરીને જાણે કે આ કેવા છે ના કેવા છે. મહારાજનો માંડ્યો અભાવ આવવા અને મનમાં એમ થવા માંડ્યું કે મહારાજ હું આવા બધાના વખાણ કરે છે. અને ભગવાનનો અને સંતો ભક્તોનો જ્યારે અભાવ આવ્યો ત્યારે અંતકરણ શુદ્ધ ન રહ્યું. સાંભળજો, પવિત્રતા હતી જે, નિર્મળતા હતી એ ધીમે ધીમે ગઈ, અને હૃદયમાં રાગ દ્વેષ, બીજાના અભાવ અને એમાંથી પછી કામના માંડ્યા ઘાટ થવા, પંચ વિષયમાં પ્રીતિ વધી અને છેવટે વિષય વાસના ફૂટી નીકળી અને હૃદય મલિન થઈ ગયું. ભગવાન શ્રી હરિએ વાસનાની પીડા મૂકી. અને એક વાત પાક્કી સમજી લેજો કે જો ભગવાનના સંતો ભક્તોનો કોઈનો અભાવ ઓગુણ લીધો, નિંદા ટીકા કરી, તો આ થાય થાય થાય. ભગવાનને ન છૂટકે આપણા અંતરમાં માયાનું આકર્ષણ મૂકવું પડે છે, પંચ વિષયની ભડભડતી આગ હળગાવવી પડે છે, એ વિના તો આ જીવ ઠેકાણે નો આવે. વાસના ઉદય થઈ, કેવળાનંદ નામ અંતરિયામી પણ હતું પણ એવી વાસના ઉભી થઈ કે ત્યાગ આશ્રમમાં રહેવાનું નહીં, પરમહંસની સભામાં બેહાતું નહીં. અને વિચારતા વિચારતા એક દિવસ નિર્ણય લઈ લીધો કે મારે સાધુ રહેવું નથી, સંસારી થવું. ત્યાં અંતરિયામી કેવળાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ પાસે આવીને હાથ જોડીને કહે છે કે મહારાજ મારે હવે સાધુમાં રહેવું નથી, ઘરે જ આવું છું, સંસારી થવું છું. મહારાજ કે કેમ? કે મને બધા દોષો પીડે છે, કામ પીડે છે, મારાથી અહીં નહીં રહેવાય. મહારાજ કહેતો કઈ વાંધો નહીં, આપ જઈ શકો છો, કપડા ઉતારી નાખો બીજું હું. ત્યારે મહારાજને કે મારું મનુષ્ય આપો તો ઘેર જાઓ, એટલે ફૂલીબા મારું મનુષ્ય આપો તો હું ઘરે જાઉં. ઓલા સાંઈ ગયો કી, અને આ થયેલો સાધુ, આને વૈરાગ ઉતરી ગયો એટલે કે મારું મનુષ્ય લાવો. મહારાજે હમું નમું જોઈ રહ્યા, મારું મનુષ્ય હાય હાય હું હા માય વાઇફ ક્યા બાત હૈ માયાના ખેલ જો. ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે જેહાજી લઈ જાઓ, જાઓ તમારું માણા લઈ જાઓ. એટલે જેહાજીએ એક માણસ મોકલ્યો કે જાઓ ફૂલીને કહો કે પતિદેવ ઘરે જાય છે તો ઘર ભેગી થાય. જઈને હમાસર આપ્યા ફૂલીબાને. ત્યારે ફૂલીબાઈ કે એને જ્યાં જવું હોય ત્યાં જાય, કોણ કોનો પતિ ને કોણ કોની પત્ની, હું તો સાંખી યોગી છું. એને સંસારની વાસના થઈ હોય તો સુખે જાય, મને શું કામ કે છે. હે મારે ઘરે જવું નથી, કોઈ હિસાબે નહીં જાઓ, ચોખ્ખી નાક વાઢીને ના પાડો. એટલે ફૂલીબાઈ આવીને કીધું કે મહારાજ, ફૂલીબા તો આવું કે છે કે મારે તો આ માર્ગ છે એ બરોબર છે, મને સંસારની કોઈ ઈચ્છા વાસના જ નથી, હું તો આ સત્સંગમાં રહી સેવા કરી નિર્માની થઈ હે પ્રભુ તમને રાજી કરવા માંગુ છું, હું તો આત્મા છું, મારે તો તમે દિવ્ય મૂર્તિ પરમાત્મામાં જોડાવવું છે. કોણ નારી કોણ નર, શું વિષય શું વાસના, એ તો બધી જફા છે ને માયા છે, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયમાં આવનારી બધી વિકારવાન બાબત છે, હું તો નિર્વયકારી એવી આપની મૂર્તિમાં જ જોડાવા માંગુ છું. હા મારે ત્યાગ પાળીને ભગવાન ભજવા છે. જે હાજી ન્યાજ બેઠેલા આ સમાચાર આવ્યા એટલે મહારાજ કે જે હાજી ફૂલીબા તો ના પાડે છે. તે જે હાજી ઉભા થઈ ગયા, એ કે ના પાડે એમ હાલતા છે. મહારાજ કે આ સમાચાર આવ્યા જુઓ ને, આપણે બે જ માણા મોકલ્યો તો. નહીં મહારાજ સાંભળી લ્યો, મારું બૈરું આપી દો. અરે ભાઈ તમે કેવી વાત કરો છો, એ કેવડાનંદજી અંતરિયામી થઈને આ બધો ગોટો ક્યાં કાઢો છો, સાંભળ્યા જેવી કથા છે ને. એક સ્વામિનારાયણ ભગવાનના સાધુ કેવળા નંદ, નંદ પંક્તિના શ્રીજીના દીક્ષિત, સુખી ઘરના, રાજ પરિવાર ઘર છોડીને નીકળેલા, પણ આ ઐશ્વર્ય મળ્યું ને એમાં આ દિશા થઈ, ઐશ્વર્ય મળ્યું ને એમાં આ દિશા થઈ. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કરતા, ભજન કરતા કરતા, જો સિદ્ધિ ઐશ્વર્ય મળી ગયું, મરી ગયા સમજો, એને ઈડ્યા જેવું નહીં હો, ભગવાન બચાવે. કેટલું ભગવાનમાં હેત હશે, કેવું મૂર્તિનું ધ્યાન કરતા હશે. અમથું અંતરિયામી પણ આવે, વર્ષોથી આપણે તાળી ઉપાડીને મરી ગયા, કાંઈ અંતરિયમ પણ આવતું નથી. જેવા તેવા તો નહીં હોય ને, આપણી જેવા જ નહીં હોય ને જેવા તેવા, પણ રમાડા બેઠા કરી દે એવી વાત છે. આ કોઈ કાલ્પનિક કથા નહીં, આ શ્રીજી મહારાજની સામે બનેલી ઘટના છે. બંધિયા ગામના જેહાજી ને કોલવાડાના ફૂલીબા. હવે સાંભળજો, ખેલ તો હવે થાય છે. જેહાજી થઈ ગયા ઉભા, મહારાજ મારું મનુષ્ય આપો. મહારાજ કે ભલા માણસ તમે કેવી વાત કરો છો, એ આવે નહીં તો કેમ ન કરો, નો કેમ આવે, તમારાથી રખાય કેમ, સીધી રીતે મોકલી દો, નહીતર હું છે ને લઈ જઈશ. મહારાજ કે કેવી રીતે, બળાત્કારે લઈ જઈશ, કેવી રીતે એટલે. આવી રીતે જ્યારે મહારાજની સામે ટંટો કર્યો ને અને મહારાજને મેંડ્યા દબાવવા, ત્યારે કપિલેશ્વરાનંદ સ્વામીથી નો રહેવાનું, ફૂલીબાના ભાઈ ચાર ભાઈ પૈકીના સાધુ થઈ ગયેલા ની ત્યાં બેઠેલા. એનું નામ વીરભદ્ર હતું પૂર્વાશ્રમમાં. એ ક્ષત્રિય, એનાથી રહેવાનું નહીં. સાધુમાં હતા તોય ફડાક લઈને ઉભા થયા અને જેહાજીને કે વેતો થતો નિગાળ, ખબરદાર જો એક શબ્દ બોલ્યો તો મહારાજ ની સામે મહારાજ ના પડે છે. હવે શું કરે? હાળો ઉભો થઈ ગયો. હા, આ બધા સાધુમાં છે, જોયા જેવી જમાવટ છે. મારી બેન નહી આવે, હાલી નીકળો છો, જા. પછી બીજા પાછા ત્રણ ને હાળા બેઠા હતા, ચાર ભેગા થઈ અને જેહાજી ને ચોચી નાખે કે નહીં. જેહાજી સમજી ગયા કે વાયડા કઈ નહીં હાલે, આ ચારે ભાઈ ને એની બેન ફૂલી આ સ્વામિનારાયણ ને અર્પણા, હવે એ આપણા હાથના નથી રહ્યા, આવો જાવા જાઓ. એમ કરી અંતરિયામી પણું અને ફૂલી બાને બધાને મૂકીને ગયા. કેવળાનંદ માંથી જેહાજી થઈ ગયા, અંતરિયામી થી હાવ પાછા છેલ્લી કક્ષાએ આવી ગયા, સામેને જીવ જેવા થઈ ગયા. આવી રીતે ભગવાન શ્રીહરિને પામતા પામતા કંઈક વાર ચડ્યા ને પડ્યા, ચડ્યા ને પડ્યા, ચડ્યા ને પડ્યા, હજી જ લક્ષ્વરાશીમાં રખડીએ છે, ત્યાં ભૂગાતું નથી. જેમ કોઈ ગેમ રમનારો માણસ હોય એ કેમ આઉટ જ થઈ જાય, થોડુંક અઘરું આવે તો આઉટ થઈ જાય, પાછો હતો ને એને એમ થાય. વાલા ભક્તો, જેહાજી તો ગયા ઘરે બંધિયા, જઈને પછી ધીમે રહીને સંસાર માંડ્યો, કોઈ સ્ત્રીને પરણ્યા, બે ચાર છોકરા થયા. આ બાજુ ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1886 જેઠ સુદ દશમ ને દિવસે અંતર ધ્યાન લીલા કરી, મહારાજ ધામમાં વ્યા ગયા. પછી જેહાજી પાછા સત્સંગમાં આવ્યા, મોટા સંતોએ કંઈક સમજાવ્યા, સંસારના સૂચના સૂચીને ઠાક્યા અને એને ભગવાનના ધ્યાન ભજનનું સુખ પાછું સાંભળ્યું. ઓલી ભેંસને જેમ ઝીંઝવાનું સાંભળ્યું એમ, પછી કેટલી વેદના ને કેટલો પસ્તાવો થયો છે. છેવટે નવું પરણેલું બૈરું ને બે ચાર છોકરા ને બધું પડ્યું મૂકીને ગઢડામાં આવીને પાળા ભેગા રહ્યા, પછી સમર્પિત થઈને રહ્યા. છેલ્લે રોઈ રોઈને ભગવાનની ભક્તિ કરી અને અંતે ભગવાનને પાયમાં, પણ આવો બધો ખેલ થઈ ગયો. હા, એટલે કહું છું કે દેહાભિમાન વર્ધક કોઈ પણ બાબત જો આપણને મળી હોય તો ધ્યાન રાખજો, જેહાજીને નજર સામે રાખજો. હા, તબલા ટીપક ગાવું વગાડવું કથા કરવી આ બેહીને એ કઈ અંતરિયામીપણા જેવો મોટો ગુણ નથી, પણ અંતરિયામીપણું એટલે માનવર્ધક બાબત અને એને લઈને બગડ્યું. માટે ગુણ શીખીએ તો એવા શીખવા જોઈએ કે જેમાં દાસપણું જ આવે, માન તો આવે જ નહીં. માન વધારવા કે માન આવે એવા ગુણોને સન્માનવા કે એનાથી ખુશ થવું અને માન મેળવવું, આમ જો કઈ કર્યું જેહાજી જેવી દશા થાય. માટે કોઈ દિવસ સાધુ હરિજનના અવગુણ તો લેવા જ નહીં. છેલ્લો સાર, જેહાજીએ બધાના અવગુણ લીધા ને, એમાં ગયા અંતર જોઈને અવગુણ લીધા. માટે કોઈ રીતે સાધુ હરિજન ના અવગુણ તો લેવા જ નહીં, તો અંતકરણ સારું રહેશે, નહીતર અંતરિયામી પણ આવી ગયું છે ને તોય વાસના ઉભી થાય અને ક્યાંથી ક્યાં ગલોટિયું ખાઈને પડશું, કેટલા હાડક્યા તૂટશે, કેદી પાછા હતા એવા થશે, એનું કાંઈ નક્કી નહીં. માટે એ માર્ગે જવું નહીં, નથી હારો. કોઈના હૃદય જોવા, કોઈની ખામીઓ જોવી, કોઈની ખામીઓ કહેવી, કોઈની ખામીઓનું ચિંતન કરવું, કે કોઈ એવું બધું બોલતો હોય નેગેટિવ એને સાંભળે રાખવું, નજીકનો જાણી હેત્યસી જાણીને, એ હરગી જ સારું નહીં. ગમે એટલા આગળ ગયા છો તો એ નીચે આવી જાઓ, વાસના બિલકુલ ટળી ગઈ છે તો ઊભી થાય. કોઈ દી નહીં સાંભળતું હોય ઘર કે સ્ત્રી કે કાંઈ, તોય બધું સાંભળવા માંડશે. એકે નબળું સપનું નહીં આવતું હોય તો રોજ ભૂંડા સપના શરૂ થઈ જાય. જો નિંદા ટીકા કરી સાંભળી મરે હવે જ આવ્યું હતું. નિંદા ટીકા કરનાર જેટલો ખરાબ છે ને એટલો જ એની વાતને સાંભળનારો ખરાબ છે. જરાય ઓછો ગણવો નહીં. એ સાંભળનારા તો ઓછો જ પોતાને દોષી ગણે છે, પણ બીજા માણસ તો બે ને એક ખરખા જ કેસ. માટે ધ્યાન રાખો બાપા, જે આપણા ગુણોને લઈને આપણને આપણામાં શ્રેષ્ઠતા મનાતી હોય, અભિમાન વધતું હોય, એવા ગુણો શીખવાથી કે રાખવાથી કે સન્માનવાથી ભગવાન શ્રી હરિને નથી ગમતું, સંતોને નથી ગમતું. મુક્તાનંદ સ્વામીમાં બહુ સારા ગુણો હતા, સ્વામી વિવેકી ને વિનયી હતા, એટલે જ સ્વામીને હિન્દુસ્તાની સાધુ સંતોનો અભાવ રહેતો. એમનું થોડુંક જાડું કામ સાંભળજો. સ્વામિનારાયણ સંપ્રદાયના જ નંદ પંક્તિના મહારાજના સાધુને બધા ભેગા રહેતા, પણ મુક્તાનંદ સ્વામીને હિન્દુસ્તાની સાધુનો અભાવ રહે. એમ થયા કરે કે આ બરાબર નહીં આવડા. પણ આ વાત મહારાજને ન ગમી. એક બે વાર મુક્તાનંદ સ્વામીએ મહારાજને ફરિયાદ કરી કે આ લોકો આમ કરે છે ને તેમ કરે છે, હરખું વરતતા નથી, ફલાણું છે ને ઢીકડું છે. મહારાજને ન ગમ્યું ને તે મહારાજે આજ્ઞા કરી કે સ્વામી તમે ધાંગધ્રા જાઓ, ન્યા જઈને રામ મહોલ માર્યો. પછી એટલો બધો આ બધા સાધુનો ગુણ આવ્યો. સ્વામી પાછા આવ્યા ને મહારાજના પગ પકડ્યા કે મહારાજ હવે કોઈ દિવસ હું અભાવ અવગુણ નહીં રાખું, અરુચિ નહીં રાખું. પછી મુક્તાનંદ સ્વામીએ પદ બનાવ્યું, સોલી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ. ને મહારાજે કહ્યું કે રોજ ગાવું. ગુણ પ્રાપ્ત કરવાની કુનેહ શું? કળા કુનેહ. ધ્યાન દેજો, મસ્ત પ્રશ્ન છે. ગુણ પ્રાપ્ત કરવાની ચાવી કુનેહ કળા, તો કે ગુણથી પ્રભાવિત થવું એ જ એની ચાવી છે. ગુણથી પ્રભાવિત થવું. ક્યાંય નાનો મોટો સારો ગુણ કોઈનામાં દેખાય ને તો એમ થાય કે હા હા કેવો સરસ ગુણ છે, આ ગુણ મારામાં આવે તો કેવું સારું. બસ આ જ એની કુનેહ છે. ગુણ પ્રાપ્તિની મર્યાદા શું? ક્યાં સુધી ગુણ કેળવવા? સાંભળો, ગુણોની પ્રાપ્તિથી જ પુરુષોત્તમ મળી જતા નથી. ધ્યાન દેજો, એક વિચિત્ર પ્રશ્ન ને વિચિત્ર જવાબ છે. ગુણ કેટલું કામ કરે, ગુણની શું તાકાત, એની શક્તિની મર્યાદા શું, શેઢો શું? જવાબ એનો એવો છે કે આપણામાં રહેલા ગુણોનો આપણે ખૂબ પ્રભાવ બીજાના ગુણોનો રાખીને કેળવા હોય આપણામાં ગુણો, પણ એ ગુણો જ બધું છે એમ માની લેશો નહીં. એનાથી જ પુરુષોત્તમ નથી મળતા. ગુણો તો માત્ર પુરુષોત્તમની પ્રસન્નતા અપાવવાનું કામ કરી શકે છે. પુરુષોત્તમ પમાડી દેવાનું કામ તો પોતે પુરુષોત્તમ કરે ત્યારે જ થાય છે. સાંભળ્યું તમે? ગુણોની એ મર્યાદા છે, ત્યાં સુધી જ એની શક્તિ છે કે ભગવાનને સંતો ભક્તોને રાજી કરી શકે, રાજી પોપાવી શકે. બાકી પુરુષોત્તમને પામી જવાનું કામ ગુણોથી ન થાય, એ તો પુરુષોત્તમ જેથી કરે તેથી થાય. માટે ત્યાં ગુણોનું કાંઈ ચાલતું નથી. જેમ વચનામૃતમાં વારે વારે જ્યાં ત્યાં બીજા ગ્રંથોમાં મોટા સંતોએ પણ બહુ કીધું છે કે આત્મનિષ્ઠા આત્મનિષ્ઠા આત્મનિષ્ઠા, પરંતુ જ્યારે પ્રશ્ન પૂછાણો કે મહારાજ આત્મનિષ્ઠા કેટલું કામ કરે, ત્યારે મહારાજે કીધું સુખરૂપ દુઃખરૂપ નદીને તરાય એનાથી, પણ મૃત્યુરૂપી સાગર આત્મનિષ્ઠાથી તરાતો નથી. આત્મનિષ્ઠાની હાવ ફેલ થઈ જાય છે. આત્મનિષ્ઠાની શક્તિ એટલી જ છે કે તમને સુખ દુઃખ રૂપ નદીથી તારે, માન અપમાન રૂપ નદીથી તારે. પણ અંતકાળ તો બાપા રે બાપ સાગર જેવો છે, એ સાગરમાં તો વાહનની જરૂર પડે છે, એમ અંતકાળે તો ભગવાનના આશ્રયની જરૂર પડે છે. ત્યાં આત્મનિષ્ઠા કાંઈ કામ આવતી. એમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામવામાં તો પુરુષોત્તમની જ જરૂર પડે છે. ત્યાં આપણે ગણીને ગાંઠે બાંધેલા ગુણોનું પોટલું કાંઈ કામમાં આવતું નથી. આ વાતને ધ્યાનમાં લેજો. અચ્છા, ગુણ પ્રાપ્તિ ક્યાં સુધી ચાલુ રાખવી? ભાઈ આજીવન. ક્યાં સુધી? આજીવન. જબ તક सीने में सांस है तब तक सदगुण प्राप्त करते रहो, सदगुण केलवता रहेवा जोईए। गुण प्राप्त करवाना उपायो शुं? आ छेल्लो प्रश्न छे। गुण प्राप्त कई रीते करवा? ध्यान देजो, टूंकमां ज कहीश। सद्गुण प्राप्त करवानो सौथी मुख्य उपाय छे निष्दिन संत समागम कीजे। सारा साधु संत मंडल, सारू भक्तनू ग्रुप, सारा भक्त, एमनी नजीक रहो, एमनी साथे कॉन्टेक्ट मां, सत्संग मां रहो। आ मेन उपाय। જેમાં સારા સદગુણો હોય તેનો મન કર્મ વચને સંગ કરવો। ગઢડા પ્રથમ પ્રકરણના 78 પ્રમાણ આપીએ છીએ। મહારાજે કહ્યું, જે 30 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ એ 30 લક્ષણ સંતના આવે છે, ગુણો આવે છે। એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે, જે સંતને સેવે ત્યારે સંત સરીખો થાય છે। એક વાત સાંભળજો, બહુ મજા આવે એવી છે। એકવાર ભાયાવદરથી રામજી વિપ્ર, ભાયાવદરના રામજીભાઈ વિપ્ર ગોપાલ સ્વામીનો સમાગમ કરવા માટે વડતાલ ગયા, ત્યારે સ્વામી એને કે, રામજી આવ્યો? તો કે હા સ્વામી। ઠીક, તું મારા ભેળો રે। હારું સ્વામી। આટલી વાત થઈ, પોતે આ વાત લખે છે, પાછળથી આ રામજી વિપ્ર સંત થયા, મહાપુરુષ દાસજી સ્વામી એનું નામ, પોતે બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ વર્ણી થાય, બ્રહ્મચારી થાય અને એને વાહે નંદ લાગે। આજ બી બ્રહ્મચારીઓને હજી વાહે નામ નંદ વાળું હોય, તો એમનું મહાપુરુષાનંદ નામ પાડ્યું, બ્રહ્મચારી થયા। ગુણાતીતાનંદ સ્વામી ભેગા જુનાગઢ ગોપાલ સ્વામી મોકલ્યા, ત્યાં રહેતા। પછી એને સાધુના સમાગમ વિને હાલતું નહોતું, એટલે એને એમ હતું કે બ્રહ્મચારી મટીને સાધુ થઈ જાવ, કામ થઈ જાય, તો એમ કોઈ કરે નહીં। એકવાર સાઈ ને સાધુની પ્રસાદી આઠી ખાઈ ગયા એટલે બીજા બધા ખીજાણા કે તું આમાં ન હાલતો, કે તો સાધુ કરી દો, એટલે ભાઈ સાધુ કરી દીધા મહાપુરુષ દાસજી સ્વામી, બહુ મોટા સાધુ। પણ એમ કે છે, પછી હું સ્વામીની વાત તું હંમેશા સાંભળું, વડતાલમાં હરિભગત હતા તે દિની વાત કરે છે, હંમેશા સાંભળું, ને તે સમયે 2 પૈસાનો લોટ બજારીથી વેચાતો લેતો, સાંભળજો કેટલા 2 પૈસા એ વખતે મળતો હશે, 2 પૈસાનો લોટ બજારીથી વેચાતો લઉં, અને સ્વામી જ્યારે હવારે નાવા જતા ગોમતી, હો એટલે મોડા સ્વામી નાવા જતા, મોડા નાવા જતા શું કરવા, કે પછી સ્વામી ન્યા જઈને નાય અને ગોમતીને કાંઠે ધ્યાન કરતા આંબાવાડિયા એવરી ડે। નંદ સંતોની રીત બહુ ન્યારી હતી, એ આપણે જેમ આખો દી સત્સંગીનું કલ્યાણ કરવા ઘુ 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 ફોન લઈને કોમ્પ્યુટર લઈને સોટા નોત રહેતા, આમાંથી શીખવા જેવું છે, એની સાધના પાવરફુલ હતી। આપણે એકલી સેવા રહી, સાધનાનો સત્યા નાશ નીકળ્યો છે, અને એટલે જ આજ છે ને હૈયું ઠરે એવા સાધુ ક્યાંય દેખાતા નથી। સાધના જોઈ, સાધના વિનાનો સાધુ ઠીક, આમ બધાને વાલો લાગે, બધાના કામ કર્યા કરે, એટલે ફોનને નવરો જેટલો ન રહેવા દે ને એટલો વધારે ફેમસ થાય, બાકી બધું નારાયણનું નામ લો। સ્વામી ભેળો રોજ જાતો ગોમતીએ, અને સ્વામી નાહી ધોઈ અને પછી ધ્યાનમાં બેહતા, અને હું તરત નાહી પરવારીને આંબાના કરકઠિયા વીણી હળગાવી અને એની બાટીઓ કરી શેકી ઠાકોરજીને ધરાવી પાણી અને બાટી ખાઈ લેતો, અને પછી પાણીનો લોટો પી અને એક લોટો પાણીનો ગળીને ભરીને તૈયાર થઈ જાઉં, ત્યાં સ્વામી નાહીને ધ્યાન કરી રહે, ધ્યાનમાં જ સ્વામી ઉઠે ત્યારે હું સ્વામીની સાથે મંદિરમાં આવું અને સ્વામીની વાતો સાંભળ્યા કરું, સ્વામી વાતો કરો ને સાંભળ્યા કરો. અને બ્રહ્મચારી જમવા બોલાવવા આવે, આમ વડતાલ સ્વામીનો સમાગમ કરવા જે હરિભક્તો આવ્યા હોય, રોકાયા હોય, એને વાતો બપોરે પૂરી થાય ને બ્રહ્મચારી આવે, હલો હરિભક્તો જમવા, વાસુદેવ રે. બ્રહ્મચારી જમવા બોલાવવા આવે ત્યારે હું ના કહું કે મેં તો જમી લીધું છે, એમ ઉત્તર દઈ દેતો. પણ હું ત્યાં લાડવા જમવા નહોતો જાતો, કારણ કે જમવા જાઉં તો સ્વામીનો સમાગમ થાય નહીં. માટે હંમેશા હું બાટિયું કરીને એકવાર જમી લેતો, બાટીને પાણી, બે પૈસાનો લોટ લઈને, કાંઈ નહીં બીજું. અને હંમેશા સ્વામીની વાતો સાંભળતો. એવી રીતે 4 મહિના મેં ગોપાલ સ્વામીનો વડતાલમાં સમાગમ કર્યો. કેટલો આને ખપ કહેવાય. આજ મારાના માન તમારામાં આ વેંત ક્યાં છે? આવું કોણ કરે બોલો? આપણી બધાની કાંઈક લાઈન જ જુદી છે, દિશા જ જુદી છે. કોણ જાણે હું સમજીએ છીએ, ખબર નહીં. આમ 4 મહિના સમાગમ કર્યું. સમજાય છે મારું કહેવાનું? ગુણ પ્રાપ્ત કરવાના ઉપાય શું? આ રીતે સમાગમ કરો. એ કોને ગુણ જોઈએ? આમ સમાગમ કરો. એ હા તો આવી રૂમ જોઈ, આવા ગાડલા ગોદલા, આવું ખાવાનું, આમ તેમ, ત્યારે સમાગમ થોડોક થાય. શું થાય સમાગમ? શું થાય? ખાઈ પીને પેટ ફૂલાવાય, બીજું શું થાય? બીજી વાત, ગુણોની મહત્તા અને લાભ સમજવો. આ બીજો ઉપાય, ગુણોની મહત્તા સમજવી, ગુણોથી જે લાભ થાય છે એ જાણવા. જેનામાં ગુણો હોય તેનું જીવન જોવું, વિચારવું અને અનુસરવું. હરિભક્તને હરિભક્તના આખ્યાન બહુ કામ લાગે, અને સાધુને સાધુના આખ્યાન જીવન બહુ કામ લાગે, અને એને અનુસરવું. સદગુણ સંપન્ન સંતો ભક્તોના સહવાસમાં રહેવું, માન અપમાન ખમીન પણ પડ્યા રહેવું. સહવાસથી આપણામાં એવા સંસ્કાર આવે છે. સમૂહમાં ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવી. એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે સમૂહમાં રહેતા કોઈનામાં કાંઈ અવગુણ કે ખામી કે નબળાઈ દેખાય તો એમાં બહુ ધ્યાન દેવું નહીં, નહીતર સમૂહમાં રહેવાથી ગુણ આવવાને બદલે અવગુણિયા થઈ જવાય. માટે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવી. સમૂહમાં રહેનારે દરેકે, તુલસીદાસજીએ કહ્યું છે, તુલસી જાકે મુખનસે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેણિયા મેરે તનકી ચામ. આવી તુલસીદાસ જેવી ગુણ દ્રષ્ટિ કેળવવી કે મારા ભગવાનનું નામ લેશે, અહો મારા શરીરના ચામડાના જોડા કરીને પહેરાવી દો, બીજું મારે જોવાનું હોય મારા પ્રભુનું નામ લેશે, બસ આમ રાખે તો સમૂહ નુકસાન ન કરે, નહીતર સમૂહ નુકસાન કરી નાખે. અવગુણ લેન કેન સાંભળે તો દિવસ જાતા પોતે જેવો થઈ જાય છે. એ કમાલ જેવી વાત છે. હું હારો છું એમ માનીને બીજાને નબળા માનનારો, કહેનારો, નિંદા કરનારો, સાંભળનારો હંમેશા આવું કર્યા કરે, એને લઈને એક દિવસ એવો આવે એ પોતે જેવો થઈ જાય, કારણ કે એના સંસર્ગમાં રહ્યો ને એટલે એવો થઈ જ જાય. એક વાત, કેવી રીતે બચવું અવગુણથી? તો કે જ્યારે કોઈ હરિભક્તોનો દોષ નજરમાં આવે, ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું ભગવાન સ્વામિનારાયણ ખુદ આપણને શીખવાડે છે કે જ્યારે કોઈ હરિભગતનો દોષ નજરમાં આવે, દેખાઈ જાય, ખબર પડે, સાંભળ્યામાં આવે, ત્યારે એમ સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, છે છે છે, સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ છે. તોય પણ ઓહો, એને એને જો સત્સંગ મળ્યો છે, આવા સત્સંગમાં જોગમાં છે, અને ભલે એ જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો, ગુણ જ લેવો. શ્રીજી મહારાજે કળા શીખવાડી છે કે નબળાઈ હોય, વાંક હોય, તોય ગુણ કેમ લેવો, આમ લેવો. એના કેટલા ભાગી છે ત્યારે અહીં આવ્યો છે, માટે એ તો મહાન છે. આગળ, શ્રી હરિની સર્વોપરી ઉપાસના અતિ દ્રઢ કરવી. વચનામૃત પ્રથમનું 56મું અને 62મું એમાં સ્પષ્ટ લખ્યું છે કે ઉપાસનાને બળે જ જીવમાં સામર્થ્ય અને જીવમાં ભગવાનના બધા ગુણો આવે છે, નિષ્ઠા નિશ્ચય લઈને. માટે એ દ્રઢ કરવું. સેવા સમાગમે કરીને મોટાને રાજી કરવા, આ એક પણ બહુ સરસ માર્ગ છે. સેવા સમાગમે કરીને મોટાને રાજી કરવા, લુચાઈથી પડાવી લેવા નહીં, પણ ભગવાનને પામવા માટેના ગુણો તો મોટાને રાજી કરીને મેળવાય કેળવાય એવા આશીર્વાદની જરૂર છે, અને એ કઈ લુચાઈ નથી. હવે એના માટે ફરીવાર ભાયાવદનના રામજી વિપ્રની વાત કરે છે. એકવાર રામજી વિપ્ર ગોપાલ સ્વામી સાથે ભરૂચ મંદિરની સેવા માટે ગયા. ભરૂચમાં મંદિર બંધાતું હતું, ત્યાં સેવા કરવા ગયા. ત્યારે તેમને સ્વામીએ પૂછ્યું, જે રામજી તું શું કામ કરીશ, શું સેવા કરીશ? ત્યારે એમણે કહ્યું કે હું કારખાનામાં જેટલું પાણી જોશે તેટલું આ મંદિરના કૂવામાંથી સિંચીશ. સાંભળજો, તે એક ડોલ કૂવામાં ઠાલી જાય અને એક ડોલ કૂવામાંથી ભરાય ને આવે. મહાપુરુષદાસજી સ્વામી એટલે કે રામજી વિપ્ર ભાઈવદરવાળ એમ કે છે, એમ હું બે ડોલું સિંચનારો હતો, બે ડોલું સિંચ એને આવડતું. તે પાણીની કુંડીઓ ભરતો અને ગોપાલ સ્વામીના તથા સુખ સ્વામીના લુગડા ધોવ રોજ, અને કારખાનાને પણ પાણી પૂરું પાડતો, પાણી પૂરું પાડતો. એમ કરતા કરતા જેઠ મહિનો ઉતરી ગયો, મંદિરનું કામ પૂરું થયું અને એ મારી સેવાથી ગુરુ ગોપાલ સ્વામી બહુ રાજી થયા, બહુ રાજી થયા. મને કે રામજી તારી ઉપર રાજી બહુ થયો છું, તારે કાંઈ ઈચ્છા હોય તો માગ. ત્યારે મેં સ્વામીને હાથ જોડીને એમ કહ્યું કે હે સ્વામી, તમે રાજી થયા હો તો મને એ વરદાન આપો કે મને પંચ વિષય ઝેર જેવા થઈ જાય અને શ્રીજી મહારાજની મૂર્તિ અખંડ દેખાય, આટલી કૃપા કરો. ત્યારે ગોપાલ સ્વામી મને એમ કહ્યું કે પંચ વિષય તો ધીરે ધીરે ઝેર જેવા થશે રામજી, અને મહારાજની મૂર્તિ અખંડ દેખાશે. એવો વર સ્વામીએ મને આપ્યો, અને જેવો વર આપ્યો ત્યારથી મહારાજની મૂર્તિ મને અખંડ દેખાવા લાગી, અખંડ દેખાય છે. આ મોટાને રાજી કરીને ગુણ પ્રાપ્ત કરવાની એક કળા કીધી. આવી રીતે ગુણોને પ્રાપ્ત કરવાના અનેક ઉપાયો છે. આ રીતે ગુણ પ્રાપ્તિ નામનો વિષય આપણે અચિંત્યાનંદ સ્વામી કૃત વિવેક શતક ગ્રંથના માધ્યમે બરાબર વિચાર્યો, સાંભળ્યો, મનન કર્યો. આમાંથી જેટલું સાધુ સંતો ગ્રહી ત્યાગી ભાઈ ભાઈને જે ઉપયોગી હોય એને બરાબર યાદ રાખજો. આપણા આત્મીય અમૃત પર્વ પ્રસંગે વિવેક શતકની કથાને આ રીતે આપણે બપોર પછી થોડી થોડી સાંભળી છે. જીવનમાં ઉતારવાનો જેટલો પ્રયાસ થશે એટલી આ કથા કામની છે. બાકી તો વાહ વાહ ને હે હેન બહુ સારી વાત થઈ એવું થઈ છે ને ભૂલી જવાશે, પછી કાંઈ સારું થવાનું નથી. આ પર્વની આ છેલ્લી બપોર પછીની સભા છે. અહીંયા હું આ મારી ગુણ પ્રાપ્તિ વિષયની સમાપ્તિ કરું છું. સૌને ભાવથી જય.